भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। सवत 2067 आषाढ़ वद बीज आज रविवार छे, तारीख 17 छे, हाथमा महीना नी। અને આજે સાંજે 5 કલાકે હરિને હિંડોળે ઝુલાવવા, ભગવાન શ્રી હરિનું અદ્ભુત કાલિદત્ત વધનું ચરિત્ર ચાલતું હતું। કાલિદત્તનો નાશ થયો, એ ભેળો બધો ઉપદ્રવ શાંત થઈ ગયો, વીજળી વાદળા વરસાદ કાંઈ જ રહ્યું નહીં, લોકો બધા સ્વસ્થ થયા। પરંતુ બાલપ્રભુ ઘનશ્યામ શોધવાના બાકી છે।
ભક્તિ માત નિજ લાલ સંભારે,
ભક્તિ માત નિજ લાલ સંભારે,
ભક્તિ માત નિજ લાલ સંભારે,
ભક્તિ માત નિજ લાલ સંભારે।
દેખે ન પાસ તબ करत पुकार,
देखे न पास तब करत पुकारे,
देखे न पास तब करत पुकारे,
देखे न पास तब करत पुकारे,
करत पुकारे धर्म राम प्रताप ही जे
બધાય બાલ પ્રભુ ઘનશ્યામને નહીં જોઈને દુઃખી છે, એમાં ભક્તિ માતાને તો પોતાનો લાલ શિયરી યાદ આવ્યા, જેવા યાદ આવ્યા ત્યાં તો એમ થયું કે ક્યાં ગયા। ચારે કોઈ માંડી નજર ફરવા, અહીંયાના હાર પ્રીતમ પ્રાણનું મુખ નહીં રખવા, પણ ભગવાન ન દેખાયા ત્યારે તેમને બહુ દિલમાં દુઃખ થયું, ઊંચે સાદે પોકાર કરવા માંડ્યા। ધર્મદેવ અને રામપ્રતાપ પણ પોકાર કરવા લાગ્યા, જેટલા સગા સંબંધીઓ હતા તે બધા આવીને તરત ભેગા થઈ ગયા। રામપ્રતાપજી ને ભક્તિ માતા ને ધર્મદેવ ને બધા મળ્યા, બધું જાણ્યું। આસપાસના જે પાડોશી હતા તે પણ પોકાર સાંભળીને ત્યાં દોડી આવ્યા। ભક્તિ માતા બધી સ્ત્રીઓને પોકારીને બોલતા હતા કે હે નારીઓ, અરે એવો બહેનો, તમે મને મારા લાલના સમાચાર આપો, બહેનો તમે માગો એ આપી દો। જ્યારે હું કામકાજ કરતી રહી ત્યારે હું મારા લાલની સંભાળ લેવાનું ભૂલી ગઈ, અરે રે હું કેવી ભૂલકણી, તે મારા પ્રભુને ભૂલી ગઈ, અરે રે મેં આ શું કર્યું। આ નાશવંત હગા વાલાના સંસારી સંબંધો જાળવવા અને એવાને ખુશ રાખવા મેં મારા પ્રભુને છોકરાને દઈ દીધા, છોકરા ક્યાં લઈને વ્યા ગયા, અરે રે મારા બાળ પુત્રને કોણ જાણે કોણ લઈ ગયું છે, હવે મને મારા લાલને કોણ દેખાડશે, મારા લાલને કોઈ લાવી આપો, મારા લાલને કોઈ લાવી આપો, જો મારા લાલને લાવી આપો ને તો હું એના બદલામાં એને મારા પ્રાણ દઈ દઉં, એટલું હું એનું માન રાખું। હર એક ઘરની પાછળ જેટલા ઝાડ હતા ત્યાં બધે ગામના લોકો બાળહરીને ખોળવા લાગ્યા, અડખે પડખે બીજે ત્રીજે બધા લોકો દોડી દોડી શોધે છે। લગભગ બધાએ હાથમાં મશાલ લીધી હતી, કોઈ કોઈએ ફાનસ પણ પ્રગટાવી લીધા હતા, કેમ જે રાત હતી, ભગવાનને હવ શોધવા લાગ્યા। જે બાળકો લાલને રમાડવા માટે લઈ ગયા હતા તેઓ મનમાં ત્રાસ પામીને અત્યંત રડવા લાગ્યા। કાલિદત્તને ભાળ્યો ને એટલે છોકરાઓ બધાએ ભાગેલા, ગામના પાદરમાં આવી ગયેલા, આ બધા ભેગા થયા, એ તો રોવા જ માંડ્યા, એમને પોતાને વિશે અપરાધી ભાવ પેદા થયો હતો। કે ખોવાના નિમિત્ત અમે છીએ. અરે રે, આ બધા રોડે છે અને ગોતે છે, પણ બોલવું શું અમારે? જ્યારે લાલ ન મળ્યા ત્યારે હવે આપણે ઘેર જઈને શું કહેશું? છોકરાઓ કહે છે, હવે શું બોલશું, શું કહેશું? આવો મનમાં વિચારીને તે બધા રડવા લાગ્યા. બધા પેલા શોધતા હતા ને, એ આ છોકરા ભેગા થઈ ગયા. છોકરાને જોયા, રડતા જોયા, ખબર તો હતી કે આમને ઘનશ્યામ હોપ્પામાં આવ્યા હતા. તે બાળકોને દેખીને લોકો એને કહેવા લાગ્યા, એટલે હે છોકરાઓ, તમે બાળ ઘનશ્યામને જોયા? કોઈએ દેખ્યા? દેખ્યા તો બોલો. આ તો બધા એકબીજાની હામું જોવા માંડ્યા, ડરના મેરે કોઈ બોલ્યા નહીં. ઘણી વખત એવું થતું હોય, આવા નાના છોકરા કંઈક ભૂલ કરે ને, એને લઈને કોઈક મરી જાય કે હળગી જાય કે તકલીફ થઈ જાય ને, તૂટી જાય કંઈક, પછી માળા બોલે જ નહીં અને હંતાઈ જાય ને ભાગી જાય ને રૂમમાં પહેરી જાય ને. જો બોલે વહેલા આવીને તો બચતું હોય એટલું બચાવી શકાય. આવી વેળાએ બી જવું કે ગભરાઈને ન કહેવું, એવું કદી કોઈ બાય ભાઈ બાળકો બુઢાએ રાખવું નહીં. પટ લઈને પોતાની ભૂલ થઈ હોય, જે થઈ હોય કહી દેવું. કેમ જે લોકો દોડીને હરખુદ કરે, ન બોલો એમાં તો કાંઈનું કાંઈ બગડીને ઊભું રહે. માટે જે થાય એ પોતાને દંડ કે પછી જે આવે એ માથે, પણ વધારે ન બગડવા દેવું હોય તો કહી દેવું જોઈએ. બોલો. ઘણી વખત માણા રીહના માર્યા ન કે, દાઈજના માર્યા ન કે, હવે ટાણે પાછા વળી કાંઈ ન કાંઈ વળી મોઢું ફેરવીને બેઠા હોય. એટલે ભાઈ, આ રીહાવાનો, દાઈજ વાળવાનો, વેર વાળવાનો વખત ન કહેવાય. આમાંથી પછી તમારે રોવાનું આવે. વિપત્તિની વેળાએ તો બધાએ એક થઈ જવાય, વેર ભૂલી જવાય, રીહામણું હોય તોય મૂકી દેવાય, અબોલા હોય તોય મૂકી દેવાય, લાજ એ વખતે મૂકી દેવાય. રાડ્યું જ નખાય. જે રીતે હવનો ઉદ્ધાર થાય ને હવનું ભલું થાય એવું કરાય. ને મહારાજે તો આવા વિપત્તિ કાળમાં સાધુને સાધુનો ધર્મ મૂકી દેવાનું કીધું. કોઈ બેન બુડતા હોય એને બચાવવા, આવું બધું શાસ્ત્રમાં લખ્યું છે. આ બધું ભગવાનના વચનો હોય, આપણે આદરથી માનવાના હોય છે, એ શાસ્ત્રની જ આજ્ઞાઓ છે. છોકરાઓ બોલો, જોયા તમે અમારા લાલને ક્યાંય જોયા? જો લાલ મળી જાય તો તમને સૌને એક એક વસ્ત્ર આપીશ, માં એમ કે છે, તમને જમાડીશ, રાજી કરીશ. પણ બાળકો બધા ડરી ગયા હતા, કોઈ બોલતું નહોતું. એમાંથી એક છોકરોએ હિંમત કર્યો, એના મનમાં એમ થયું કહી દેવું પડે, આવા કપટ રખાય નહીં, આવી રીતે ખોટી રીતે આપણે આપણા અપમાનથી ડરાય નહીં, આમ આપણો ખોટો આપણે બચાવ કરાય નહીં. હિંમતવાળો હતો, સાચો હતો. હા, એના લોહીના કણકણમાં સત્ય ઉભરાતું હતું. એટલે એણે હિંમત કરી નાખી કે અમને મારવા જ મારો ને, જે કરવું હોય તો કરો. પણ બાગમાં આંબાના ઝાડ નીચે અમે લાલને દૂરથી દેખ્યા હતા. એમ બોલ્યો બિચારો, અમે ત્યાં બેહાડ્યા તો એમ તો ન બોલી ગયો તોય. એટલી જ હિંમત કરી હોય ને કે અમે દૂરથી દેખ્યા હતા, ઝાડ હેઠળ બેઠા હતા. કે તરત જ ઓલ્યા એ પકડ્યો, બોલે પકડે, ક્યાં દેખ્યા હતા હાલ? ત્યાં દેખ્યા હતા? ક્યારે દેખ્યા હતા? કેમ દેખ્યા હતા? તું લઈ ગયો તો બોલે. અને આ થાય તો ખરું જ, પણ જો એમાંય હવનું ભલું થતું હોય તો બોલું. ઘણા બોલવા ટાણે બોલે ને, ઘણા ન બોલવા ટાણે બક બક કરે. આ બે કપાળના કોટ કહેવાય, એક વખાણ્યા જેવા નહીં, સમજાણું. આ ભકભખિયા નહીં નહીં, ઓલ્યા મીંઢા નહીં નહીં, એક ના ગુણ ગાવા જેવા નહીં. બોલવા ટાણે બોલે જ અને ન બોલવા ટાણે ન જ બોલે, એ માણા વખાણવા જેવો છે. તે પછી તો મોતના જેવી આંધી આવી. ઓલો છોકરો વાત કરે છે, અમે ઝાડવા હેઠે બેઠા હતા આંબા હેઠે, અને પછી તો મોતના જેવી આંધી આવી અને મને તે ઝાડનું કશું ભાન રહ્યું નથી. પાછા બીજા કોઈનું નામ દેતો નથી. હા, એ કે મને પછી કાંઈ ભાન રહ્યું નથી કયું ઝાડ હતું એ. અને અમે બધા દોડીને ગામમાં પહી ગયા. બસ આટલી મને ખબર છે. બાળ ઘનશ્યામની જ્યારે આટલી ખબર મળી ત્યારે લોકોને થોડીક શાંતિ થઈ. ધર્મ અને ભક્તિને તો શરીરની શુદ્ધ જ ન રહી. હરર હરર, શું થયું હશે? તો મૂર્છિત દિશામાં જમીન ઉપર પડ્યા. માતાને બે યુવતીઓ પવન નાખવા માંડી, દાદાને બે યુવાનો પવન નાખવા માંડ્યા. ખમા ખમા, ભગવાનનું બધા સ્મરણ કરવા માંડ્યા, હનુમાનજી દાદાને સંભાળવા માંડ્યા કે આ ઘનશ્યામના વિયોગમાં કંઈક દેહ છોડી દે નહીં. કોઈએ જઈને વિચાર કર્યો કે આ ભક્તિ માતાને અને ધર્મ દાદાને બચાવવા કઈ રીતે, સમજાણું? તે એક બુદ્ધિશાળી માણસ હતો, એને દોડાદોડ જઈ અને ભક્તિ માતાને ધર્મ દાદાના કાનમાં વાત સંભળાવી કે ચિંતા કરશો નહીં, ઘનશ્યામ મળી જાય એમ છે, થાન ઠેકાણું મળી ગયું છે, ઝાડવા હેઠે બેહાડ્યા છે એમ છોકરા કહે છે, જીવે છે ઘનશ્યામ જીવે છે એવું કીધું. ત્યાં તો તરત બે ભાનમાં આવ્યા. આ વખતે હનુમાનજી નથી આવ્યા. આવી રીતે લોકો ખરે ટાણે ક્યારેક ક્યારેક એવા સરસ કામ કરતા હોય છે કે જિંદગીભર એ કામને આપણે ભૂલી શકીએ નહીં. દિવાળીનું ટાણું હતું અને આપણા છોકરાઓનો અહીં પાર નહોતો અને આપણે આતશબાજી કરતા હતા, એમાં હું કોણ જાણ કમિટ હુજી તો ઓલા પતરાના ટેબલ મૂક્યા ને એના ઉપર આપણે ઓલા આકાશમાં ઉડે ને શું કહેવાય, રોકેટ નહીં ઓલા જાડા ભૂમળા જેવા, એનું નામ શું કહેવાય, રોકેટ તો ઓલું એકલું જાય એને કે પેરેસૂટ, હા એ પેરેસૂટ મૂક્યા લાઇનમાં, હો અને પછી એક બે ને એમ હળગાવ્યા. આપણને ખબર નહીં કે આ પતરું માળું ભમ થઈને ઉલ્લળશે ને આ બધા ઉલડી પડશે, ખબર ન રહી, સમજ્યા? એક હળગાવ્યું ને મેં બીજું હળગાવ્યું, એમાં એક ફૂટ્યું અને બીજું હળગતું હતું, તેલો આંચકો લાગ્યો તો ઊંધું પડ્યું, અને સીધું છોકરાની સભા હતી એ બાજુ, અને એ જો ફૂટ્યું હોત તો કંઈક છોકરાની આંખે ઉડાડી દેતું. પણ એ વખતે દોડીને ઓલો મુંબઈનો છોટું અને આ અમિત એને તરત ધાડી નાખી આમ હાથમાં પકડ્યા, આમ ડાસું કર્યું, જેવું આમ ડાસું કર્યું ફૂટ્યું, બધા બચી ગયા. કેવું અદભુત કામ કર્યું. આ જનરેટર હળી ગયું ત્યારે આપણા વઢવાણનો શું નામ મનીષ ધોળી નંદેજીને વોલવી નાખ્યું. આવા અમુક કામ હોય એ બહાદુરીના કામ કહેવાય. વરદાડામાં આવા જેટલા કામ દેશમાં થાય છે એવા બાળકોની દિલ્હીમાં હાથી ઉપર જ્યારે 26 જાન્યુઆરી કે ભલે પરેડ નીકળે ને ત્યારે એમની સન્માન યાત્રા નીકળે છે. વીર પુરુષોના સન્માન દિલ્હીમાં આજે થાય છે. શહીદોને આજે આપણા દેશના નેતાઓ બિરદાવે છે, એના વાલીઓને બોલાવે છે અને એને સારા ઇનામો આપે છે કે જેણે બીજાના ભલા માટે હવના માટે કામ કર્યા હોય. આ બધા વીરતાના, આ બધા સહિષ્ણુતાના કામ કહેવાય, આ બધા મર્દ માણસ કહેવાય, સાચા માણસ કહેવાય, એના જીવનના મૂલ્ય ઊંચા હોય છે. એ જીવે કે ખપી જાય છે પણ એને હવ યાદ કરે છે. ફોશીને, બીકણને, દંભીને, કપટીને, મતલબીને, સ્વાર્થિયા જે માણસો છે ને એ તો બધા બિલાડાના ટોપ જેવા ગણાય, એમાં કાંઈ લેવાનું નહીં. એની પાસે ભગવાને રાજી નહીં, સંતોય રાજી નહીં. માટે આપણા જીવન મૂલ્ય ઊંચા આવે, આપણને સદગુણો પ્રાપ્ત થાય, સુરવીરતા પ્રાપ્ત થાય, હવને અર્થે જીવવાની વિશાળતા પ્રાપ્ત થાય, એવી આ સુંદર કથા હાલે છે. અદ્ભુત વાતો છે. લ્યો, આ છોકરાની વાત સાંભળી માતા પિતા તો બેભાન થઈ ગયા. કોકે આવીને કહ્યું કે ચિંતા જેવું નથી, ઘનશ્યામ આપણને મળી જાહે. હો, ક્યાં માતા પિતાને શુદ્ધ આવી, બેઠા થયા ત્યારે તેમને કાંઈ શુદ્ધ આવી, અને પછી તે છોકરાને ફોહલાવી પટાવીને ઉત્સાહથી જગ્યા બતાવવા માટે હારે લીધો. દારો ડપારો કરીને મુઠ્ઠી વાળીને ભાગી જાય, શું કરું? ફોહલાવ્યો, બટા બોડાયો, તને પેંડા આપશું, તું હાલ જગ્યા બતાય. ક્યાં ઝાડ હેઠે બેહાડ્યો તો ઘનશ્યામને ફોહલાવી પટાવી જગ્યા બતાવવા માટે હારે લીધો, ઉત્સાહ આપીને, તને કાંઈ નહીં કરી એમ તો જ થાય ને. અને ધર્મ ભક્તિએ એ વખતે હનુમાનજી દાદાની માનતા કરી કે હનુમાન ગઢી વાળા દેવ, જો અમારા પુત્ર હેમખેમ મળી જાહે ને તો જ અમે અનજળ જમીશું. અમારા છોકરો નહીં મળે ત્યાં સુધી દાદા તારા નામ ઉપર અનજળ હરામ. આવી તો આકરી બાધા લીધી ડોહાડોહીએ. કેટલાક પુરુષો તો હાથમાં સજ્જ કર્યા હથિયાર લીધા, ભાલાન, ખરપિયાન, પાવડાન, કોદાળીન, તીકમને, કે કોઈ અસુર ઘનશ્યામને ઘેરી વળ્યો હોય તો લડી લેવું છે. હે ઘનશ્યામને અર્થે આ ધર્મ ભક્તિ જેવા પવિત્ર ભગવાનના ભક્તને અર્થે આજ તો માથું દેવું પડે તો એ કુરબાન એમ તૈયાર થઈ ગયા મૃદ માણસો. અને ફોસી તો ઘરમાં હંતાઈ ગયા કે ધર્મ ભક્તિનું એનું થવું હોય થાય. આપણે આપણા બૈરા છોકરાને બેટા હાચવી લઈએ એટલે બહુ આનંદ. આવા લબાડ કુટુંબોનો પાર જ નથી જગતમાં. થયા બધા તૈયાર. ભક્તિ માતાના હાથને ટેકો આપવા પકડીને બધી સ્ત્રીઓ પણ ભક્તિ માતાની હારે હારે હાલતી હતી. માને ખૂબ બળ ને આશ્વાસન જતી હતી. આ બધી ડાય બહેનો કહેવાય. એમ ધરમદાદાની પડખે પુરુષો ઉભા રહ્યા હતા. એ બળ દેતા હતા કે મુજાહો નહીં ધરમદેવ, અમે બધા હારીએ છીએ. આવા માણસો બોલો મોટા મનના. આમ બધા ભાઈઓ અને બધી બહેનો સાથે ચાલતા ચાલતા બધા નીકળ્યા બહાર. છપૈયાવાસી બધા લોકોને બાલ લાલમાં ઘણું યત હતું, તેથી સૌ હનુમાનજીની સૂચિ કરવા લાગ્યા. બધા એવો કે દોડજો દાદા આ ટાણે, તમે ઘણી રક્ષા કરી છે, જોજો આ વખતે કંઈ હુઈ રહેતા નહીં. સૌને હનુમાનજીમાં વિશ્વાસ હતો. કોક દેવમાં દેવીમાં સંતમાં ભક્તમાં વિશ્વાસ હોય તો વિઘન તરાય, બેડો પાર થાય. અને વિશ્વાસ તો પૂર્વ તૈયારીથી જમા કરી રાખવો પડે. આવા વિઘન આવે તો એ વિશ્વાસ ન થાય કાંઈ. વિશ્વાસ તો પહેલેથી જ કરવો પડે. નિષ્ઠા તો રોજ રોજ દઢ કરીને ખરે ટાણે કામ લાગે એમ બોમ્બની જેમ તૈયાર કરી રાખવી પડે. યુદ્ધ થાય તે બોમ્બ બનાવાય તો એમ નિષ્ઠા. જ્યારે આવા દુઃખ આવે ત્યારે કેળવાય છે કાંઈ વિશ્વાસ? વહેલેથી ને અત્યારથી જ કરાય. જ્યારે કાંઈ દુઃખ ન હોય તકલીફ ન હોય ત્યારે નિષ્ઠાને બરાબર વિશ્વાસને મહિમાને મજબૂત કરી રખાય, હેતને મજબૂત કરી રખાય. ખરે ટાણે એ બધી સામગ્રી આપણને ઓક્સિજન પૂરું પાડે, સુખ શાંતિ પૂરા પાડે. આ બધાને હનુમાનજીમાં ખૂબ વિશ્વાસ હતો. સૌ હનુમાનજીની સ્તુતિ કરવા લાગ્યા. સૌને હનુમાનજીમાં વિશ્વાસ હતો, તે સિવાય બીજા દેવીની તેઓ આશા રાખતા નહીં. જોયું? હા, પાછા જેટલા હોય એટલા દેવને માથા ગણતા એવી એની ભક્તિ નહોતી. જોયું? આ તો ઘરેથી આગલા ખિસ્સામાં ચોખા લાખીને નીકળે, જેટલી મંદિરને ડેરા આવે ને આમ ઉડાડ્યો જાય. હા લ્યો, બહુ જાજા સ્પેર વ્હીલ રાખે, એક કે કામ ન લાગે. હા, હનુમાનજી સિવાય વિશ્વાસ રાખતા નહીં, કારણ કે હનુમાનજીએ ઘણી વાર કષ્ટોનું નિવારણ કર્યું હતું. આ એમને અનુભવ હતો. જીવનમાં ભગવાને અનુભવ આપેલા હોય ને એને ભૂલી જવાય નહીં. પછી પ્રભુ કેટલાક પ્રસાદ દે ને કેટલીક વાર તમને નિષ્ઠા કરાવે, પછી ભગવાન મોઢું ફેરવી લે ને તો ભૂકા બોલી જાય આપણા. આ બધું સમજવું જોઈએ. સૌને હનુમાનજી ઘણા જ વાલા હતા.
હનુમંત સો જાને સ્વામી મોરે, હનુમંત સો જાને સ્વામી મોરે, યા કી રક્ષા કરની બળ જોરે, યા કી રક્ષા કરની બળ જોરે, યા કી રક્ષા કરની બળ જોરે, યા કી રક્ષા કરની બળ જોરે. મેં કિંકર સ્વામી કો રહાઈ, 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 મોવિન કુન કરે સહાઈ, મોવિન કુન કરે સહાઈ.
આ બાજુ બધા હનુમાનજીને પ્રાર્થના કરે છે કે દાદા દોડજો રક્ષા કરજો. ત્યારે હનુમાનજી તો શ્રી હરિને પોતાના સ્વામી માનતા અને પોતાના સ્વામીની સેવા કરવી એમાં તે બહુ ઉત્સાહી હતા. ભગવાનની રક્ષા તો તે ખૂબ જ કાળજી રાખીને કરે હનુમાનજી તો. એમાં કહેવું શું પડે? હું તો શ્રી હરિનો દાસ છું, દાસ વિના સેવા સહાય કોણ કરે? પ્રભુને હું જ સેવું ને હું જ સહાય કરું, કેમ જે હું એમનો સેવક છું. સેવક તો એને કહેવાય માથું દઈને સ્વામીને બચાવી લે. સમજ્યા? હનુમાનજીને તો એમ થયું કે મારે મારા સ્વામીની રક્ષા કરવા દોડવું જોઈએ.
સ્વામી કો નહીં હૈ ડર હી કે હા, સ્વામી કો નહીં હૈ ડર હી કે હા, કાલ કે સો કાલ હૈ હા, કાલ કે સો કાલ હૈ હા, મનુષ્ય કે ગુણ ગ્રહ ग्रहते जब ही
मनुष्य के गुण ग्रहते जब ही
मनुष्य चरित्र करत है तब ही
मनुष्य चरित्र करत है तब
हनुमंत सो जाने स्वामी मेरे
हनुमंत सो जाने स्वामी मोरे
याकी रक्षा करनी बड़ छोरे
याकी रक्षा करनी बड़ जोरे।
એક વાત સમજવા જેવી આમાંથી તારવીને તમારી આગળ રજૂ કરું છું, પેલા બધું સાંભળી લ્યો। હનુમાનજી તો શ્રીહરિને પોતાના સ્વામી માનતા, તેમની રક્ષા તો તે ખૂબ જ કાળજી રાખીને કરે કરે જ। હું શ્રીહરિનો દાસ છું, દાસ વિના સેવા સહાય કોણ કરે મારા વિના? શ્રીહરિને તો મારે સેવા જ જોઈએ, સહાય કરવી જ જોઈએ, ઊભું રહેવું જ જોઈએ, એવું હનુમાનજી સમજતા હતા। જોજો, આપણી સમજણીમાં કાંઈ ભૂલ રહેતી હોય તો સુધારી લેવા જેવો એક પ્રસંગ છે, હું બતાવું છું। શ્રીહરિને તો કોઈનો ભય નથી, તેઓ તો કાળના પણ કાળ ગણાય છે। જ્યારે તેઓ મનુષ્યનો ગુણ સ્વીકારે છે ત્યારે જ સ્વયં મનુષ્ય ચરિત્ર કરે છે। શ્રીહરિ તો કાળના કાળ છે, એને કોઈનો ડર નથી, માટે આપણે કાંઈ સેવા કરવા જવાની કે રક્ષા કરવા જવાની જરૂર નથી। આ ઉનો રખાય, આને છે ને ભક્તિ નો કહેવાય, સેવકપણું ન કહેવાય, અને દાંડાઈ કહેવાય। ભગવાન સ્વામિનારાયણ લાડકીબાઈનું ગામ કયું? એનો બાપુ અમરસિંહ મેઘપર ગયા હતા, હારે સંતો હતા, હરિભગત હતા, એ લાડકીબાઈનો બાપો હતો અમરસિંહ બારોટ। ભગવાન એને ઘરે જઈને બેઠેલા અને ગામમાં ડખો હતો, એની આ બારોટને ખબર હતી। લાડકીબાઈ હારે જાતા નહોતા, એટલે એના નાતીલાને બીજા ત્રીજા ખીજાણા હતા બહુ, કે સ્વામિનારાયણ જ્યાં હોય ને આવીને આવી બાઈઓ બધી ટોળા તૈયાર કરે છે, જે આહર્યું પણત્યું નથી, આહારે જાચ્યું નથી, અને આ બધા ઉપાદા કરે આવે છે અમારે ઘરે, અને આનું કારણ સ્વામિનારાયણ છે, એટલે બધા બહુ ખીજાણેલા, અને મહારાજ લાટકીને મનાવા ગયેલા, એ તો સમજ, લાટકી માની નહીં, સમજાણો? અને મહારાજને કે મને હારે મોકલો છો તો હું સમાધિ કરીને ધામમાં ભાગી જાય, પણ હારે જ આવે નથી, તે સમાધિ કરીને નાડી પ્રાણ ચડાવ્યા, તે મહારાજે બ્રહ્મરંધ્રમાં જાતિ પકડી, મહારાજને ખબર પડી ગઈ કે આ મૂકી દે, કેમ જે એવી હતી, સ્વતંત્ર હતી સમાધિમાં। પછી મહારાજે બ્રહ્મરંધ્રમાં જાતિ પકડીને દેહમાં લાવ્યા, ને મહારાજ કે દેહ છોડીશ નહીં, નો હારે જાત કાંઈ નહીં, પછી એને જ રાખી, એ તો હારે ગઈ નહીં, પૈણી નહીં, પણ ડખો થઈ પડ્યો બહુ મોટો, કે ભગવાન સ્વામિનારાયણ એના ઘરમાં બેઠેલા લાટકીબાઈને સમજાવતા હતા, એવે ટાણે માણસો બધા ભેગા થઈ ગયેલા, બંદૂકો લઈને બાજુના ગામમાંથી ભાવર તેડાવેલા, અને આ બધી લાટકીબાઈના બાપને ખબર હતી, પણ એણે મહારાજને કીધું જ નહીં કે મહારાજ આવું છે વાતાવરણ, બતાવ્યું જ નહીં। અને મહારાજ જેવા બહાર નીકળવા ગયા ત્યાં તો બંદૂકોના નાળસા ભરીને માણા ઉભેલા, તે મહારાજને ખબર પડી ગઈ કે આ તો તકલીફ છે। મહારાજે પાછું વળીને અમરસિંહભાઈને કીધું કે તમે જાણતા હતા? તો કે હા। તમે કીધું કેમ નહીં કે આ બધા મારવા આવ્યા છે ને ઊભા છે? તો કે તમે તંત્રિયામી છો ને ભગવાન છો, બધું જાણતા છો ને, તમને શું કહેવાનું હોય? મહારાજ કે વાહ, અમને બધાને મારી નાખે એમાં રાજી લાગો છો તમે, તમે તો ખરા અંતરિયામી જાણ્યા, ખી જાણ્યા મહારાજ। અને પછી મોળુભાઈને કે સામગ્રી હળગાવો, કે તમારી બંદૂક તૈયાર કરો ને, ત્યાં આમાં તકલીફ થાય। પછી મોળુભાઈ આગળ આવ્યા, એની બંદૂક કાઢીને સામગ્રી એક હાંકલો માર્યો, ખબરદાર કોઈ ભડાકો કર્યો છે તો, તે વચમાંથી મહારાજને સાધુ નીકળી ગયા, સમજાયું? અને આ બાજુ તો મૂળજીની વાહે થયા, મૂળજી આવ્યો તો પહેલા મોર, એને મહારાજ ના પાડી હતી કે તું જાતો નહીં એમ, તોય ગયેલો, તે એની વાહે થયા ને એ ભાગ્યો, તે પછી ભડાકો કર્યો તો મૂળજીને કપાળમાં ગોળી વાગી, તે મહારાજને સંતો નરિભક્તો બહાર નીકળ્યા, મૂળજી પાદર ખેતરમાં પડેલો, આંખોમાં પ્રાણ હતા, બસ મહારાજને દર્શન કર્યા, હાથ જોડ્યા ને ધામમાં ગયો। એ વખતે થાણા ગલલના માવજીભાઈ નવા નવા આવ્યા હતા, કાંઠી દરબારો, કે મહારાજ આ શું ચરિત્ર કર્યું તમે, અમે તો તમને ઓળખીએ છીએ, પણ આ નવો કણબો આવ્યો છે ને એનું ધાંડલું તૂટી ગયું કે છે મહારાજ, કે એને નવો ન કહેતા, રામ અવતાર વખતનો અમારો ભગત છે, એને આનલાન ટોસવી પડે એમને, તમારું ટીકરું જાળવજો, આવું બોલ્યા મારે। પણ સેવક હોય એ મનમાં એમ જાણે કે ભાઈ હવે એ તો બધું જાણતા જ હોય, આપણે કહેવાની જરૂર નથી કે સેવકાય ન કહેવાય, એ બધી દિલ દગડાય ને કપટપણું કહેવાય. મહારાજ ને ખીજાણા હતા. અહીંયા હનુમાનજી એમ કે છે, સ્વામી કુ નહીં હે ડર હિ કે હા, કાલ કેસો કાલ હિ એ હા, એમ સમજવું એ ઠીક નથી. આવે ટાણે એ સમજવાની રીત છે, પણ અહીં આપણે સેવા કરવા ન જવું પડે એટલે આવું જ્ઞાનનું ઓઠું લેવું એ કઈ ભગતપણું નથી. મનુષ્ય કે ગુણ ગ્રહ તે જબ હિ, મનુષ્ય ચરિત્ર કરત હે તભી. ભગવાન જયારે મનુષ્ય ચરિત્ર કરવા મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે એ મનુષ્ય ચરિત્ર જ કરતા હોય, સમજાણો? હા, એ મનુષ્ય ચરિત્ર જ કરતા હોય. એટલે એ વખતે આપણે પણ ભેળા એમાં સામેલ થવું જ પડે. ધોળીને સેવા કરવી પડે, ધોળીને બચાવવા પડે, આ કરવું પડે, તે પડે. એક સાધુ બિચારા પૂર આવેલો ને, ત્યાં ઝૂંપડી કાંઠે હશે તો ખબર રહી ને તણી ગયા. હવે સાધુ પાણીમાં ડૂબતા ડૂબતા ને બિચારા જાતા હતા, નદીને કાંઠે ઉભા ઉભા માણસ હોતું હતું. કોઈ કે કીધું એટલે સ્વામી તરતા તણાતા જાય, સાધુ તણાતા, કે ત્યાંની મસ્તીમાં હોય કે દર્શન કરો. એ બિચારાને કોઈ કાઢ્યા નહીં, બોલો સાધુ મરી ગયા. એ તો કે બાપુ તેની મસ્તીમાં હોય કે બા, મોટા પુરુષને આપણે શું સહાય કરવાની, બોલો આવા માણસો. જય ભગવાન. ભલું પૂછવા માણસોનું. પણ હનુમાનજીની વાત જુદી છે ભાઈ. એને એમ ન વિચાર્યું કે મારે હું મારા પ્રભુની સહાયની જરૂર છે, એનું દીધેલું ઐશ્વર્ય હું પામ્યો છું, મારામાં હું હતું હું એની મદદ કરું. એ વેટાણે એ ન લેવા, જેટલું થાય એટલું, જે થાય એટલું, એનું દીધેલું એને અર્થે વાપરવું, એ તો આપણો ધર્મ છે એમ માનીને હનુમાનજી કાયમ દોડતા, ભગવાનને હાથ જોડતા, ફળ ફૂલ લાવી દેતા ને કહેતા કે કોતો ઉભો રહો અહીંયા, કોઈ તમારું નામ ન લે. ભગવાન કે ના જરૂર નથી તો જાય. બાકી એમ નહીં કે અમે હુતા છીએ, તમારી રક્ષા તમે કરી શકો છો ને અમારી કરજો, અમને કોઈ ખાઈ ન જાય. એટલે આને સેવક કહેવાય. તો પછી મનુષ્ય ચરિત્ર શ્રી હરિ કે જો જો જીતને રહાય, ભક્ત જન કુ હે મોક્ષ હિત, અભક્ત કુ વિષમ હે તાય. જે જે મનુષ્ય ચરિત્ર છે તે ભગવાનના ભક્તને મોક્ષ કરનારા છે, અને અભક્તને તે દુઃખ દેનારા છે, ઝેર સમાન છે એમ લખ્યું. હે ઊંધું એનાથી હાવ, અદભુત વાત છે. શ્રી હરિના જે જે અને જેટલા મનુષ્ય ચરિત્ર છે જો તે બધા ભક્તજનને મોક્ષકારી છે, અભક્તને તો ઝેર જેવા જણાય છે. સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસે ત્યારે તે જળ બિંદુને ગ્રહણ કરનાર જેવું યોગ્ય પાત્ર હોય તેવું તેનું ફળ પરિણામ આવે છે. ઉપરથી વરસાદનું પાણી પડે, જેવું એને ગ્રહણ કરો એવું એમાંથી મોતી થાય, મેં વાત કરી હતી, અને તે પ્રગટ દેખાય છે. આવો વિચાર કરતા કરતા લોકો છપૈયા ગામની બહાર આવ્યા. બોલો, આ બધા લોકોના વિચાર છે, હનુમાનજીના વિચાર છે, આપણને આમાં ઘણું સમજવા જેવું છે. અને જે જગ્યાએ બાલપ્રભુ ઝાડની નીચે બેઠા હતા તેને મનમાં ધારીને ત્યાં ગયા. લોકોએ જોયું કે મોટા મોટા ઝાડ વાવાઝોડેથી ઉથડીને જમીન ઉપર ઢળી પડ્યા હતા, અને એના પડસડાટથી તો ઘણા પશુઓ અને પંખીઓ મરી ગયા છે કે અરે 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 અરે. હવે આમાં અમારો ઘનશ્યામ ક્યાંથી જીવતો હોય? 43મો તરંગ પૂરું થયું. શ્રી હરિકે ચરિત્ર હિ કહત જો આગે રહાય, શ્રવણ કરી જન સુને જો ફેર યહ ભવ મેં ન આય. શ્રી હરિના ચરિત્ર જે આગળ કહેવાશે તેને કાનથી જે સાંભળશે, જે સાંભળશે ફોનથી કે ઇન્ટરનેટથી કે સીડી વીસીડીથી, જે કાનથી સાંભળશે તેને ફરીવાર સંસારમાં આવવું પડશે નહીં. આધાન સ્વામી બોલ્યા. મુક્તાનંદ સ્વામી દાદા ખાચર ને કીધું, યહ ફેર ભવ મેં નાય. બોલો, આવે નહીં કે છે? તે બગીચામાં જેટલા ઝાડ હતા તે પ્રત્યેક ઝાડે મનુષ્ય ફેલાઈ ગયા ઘનશ્યામને ગોતવા, અને બધા દિલગીર થઈને પાંદડે પાંદડું જોઈ વળ્યા. માતા પિતા ભક્તિ ધર્મ બંને ડગલે ને પગલે પડતા નાખડતા ત્યાં આવ્યા છે. તેમને પુત્ર વિયોગનું એટલું બધું દુઃખ હતું કે જે મુખથી કહી શકાતું નથી. વિયોગ સમય વિચાર ધર્મ કિનારી વાત સુધી, વિયોગ સમય વિચાર ધર્મ કિનારી વાત સુધી, દિવ્ય દેહ કો ધાર હરિ કી આઈ સો સેવ કરન, દિવ્ય દેહ કો ધાર.
ધર્મદેવ ની વાત શ્રદ્ધા પત્નીઓ સમય ઉપર વિચાર કરી દિવ્ય દેહને ધારણ કરી ભગવાન શ્રી હરિની સેવાનો અવસર જાણી તત્કાળ ત્યાં પ્રગટ થઈ.
स्वरूप हरि धरे ते ही वारा
द्वादश रूप हरि धरे ते ही वारा
युग समय विचार धर्म की नारी द्वादश ते ही
युग समय विचार धर्म की नारी द्वादश ते ही
अरे दिव्य देह कोठा બધી શ્રી હરિને પોતાના પુત્ર માનીને લાડ લડાવવા આવી હતી. તેણે હૃદયમાં ખૂબ જ પ્રેમ લાવી બાળ લાલને ધવડાવવાનો સંકલ્પ કર્યો. માં બાર લાલ એક અંતરિયામીએ જાણ્યું, તરત જ બાર સ્વરૂપ લીધા. બારે માતાના ખોળામાં બાલો મારો બે ગયા અને માને અહીએ હેત આવ્યું કે ન પૂછો વાત. બારે બાર માતાઓ પ્રગટ પુરુષોત્તમ નારાયણને પોતાનું અતિ હેત થી દૂધપાન કરાવવા લાગી. માતાઓનો અપાર પ્રામ દેખીને બાલ પ્રભુને બહુ આનંદ થયો છે. આવે સમયે છપૈયા ગામના લોકો બધાય વૃક્ષોને તપાસતા તપાસતા આ ઝાડવે આવ્યા કે જે ઝાડની બધી ડાળો ભાંગીને આમ અડી ગઈ હતી અને થડમાં આ બધી લીલા હાલતી હતી બાર માતાની ને બાર રૂપે ઘનશ્યામની. બહારથી દેખાય નહીં, હો જાણે તંબુ થઈ ગયો એવું થઈ ગયેલું. અને અંદર બરાબરની આ પ્રગટ લીલા હાલે અને ઓલા ખોળતા ખોળતા આવ્યા, જોયું કે આ ઝાડું થાવ ભાંગી ગયું. અને હું તારું કેવો છે કે અગદાસાની હેઠે હોય એમ વાતું કરતા હતા ને ત્યાં માતાઓ સાંભળી ગયો કે લે કોક આવ્યા, કોક આવ્યા, સમજાણું. અને ઓલા છોકરાએ તરત જ કીધું, લગભગ આ ઝાડ હતું, અમે અહીંયા જ બેહ્યા હતા. ત્યાં તો માણસો દોડ્યો પણ જે ઝાડની નીચે બાલરીને બેહાડ્યા હતા એ ઝાડ તો હાવ ભાંગીને બિચારું શારી કોરથી હાવ એમ થઈ ગયેલું. તૂટેલા તે ઝાડને દેખીને હવના મનમાં અતિશય ત્રાસ થયો. ઘરે રે આ ઝાડની નીચે લાલ ક્યાંથી બચ્યા હોય, અરે રે આમાં કેમ જીવે, તે બધા મનમાં ઉદાસ થઈ ગયા, ત્રાસ ભેરાશો ખોળવા લાગ્યા. તે સમયે શ્રદ્ધા આદિ ધર્મની બારેય પત્નીઓ બાળ લાલને આમ જગ્યા સાફ કરીને હેઠે બેહાડી છોડી દઈને અદૃશ્ય થઈ ગઈ. માતાઓને બધ્યુંને એમ જ હતું કે મારું જ સ્તનપાન ભગવાને કર્યું છે, બધ્યુંને એવું મનમાં હતું. એને એ નહોતી ખબર કે બાર રૂપે થઈને બારેયને ભગવાને આ રીતે લાભ આપ્યો છે. એ તો એમ જ જાણતી, મને જ ભગવાને લાભ આપ્યો છે. ઓલીને એમ કે મને જ લાભ આપ્યો છે. પાછી આવી લીલા ભગવાનની ખબર પાડે પડે ને પડે નહીં કાંઈ, ગદભૂત લીલા હોય ઠાકોરજીની. દેખત દેખત લાલ તે વારા મામી કેકર આયે સો કુમારા, જોડતા જોડતા એ જાડવા આવ્યા. આમથી જોતા આમ જોતા 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 મામી હવ પેલા ભગવાનને બાળી ગયા. બોલો ઘનશ્યામ મહારાજની જય. મામી રાજી થઈ ગયા, દોડ્યા એકદમ ભગવાનને તેડી લીધા. મારો ભાણ્યો ભાંકો કરતી મામી તો નાચવા માંડી કે ભાંકો આ થઈ ગયો, ખુશીની કોઈ સીમા ન રહી. દોડ્યા ભક્તિ કે હાથ સો દીને બાલા, ભક્તિ માતાના હાથમાં ઘનશ્યામ આપ્યા. પુત્ર પાઈ પ્રસન્ન ભયે વિશાલા, માં દીકરો પામીને એટલી રાજી થઈ ગઈ, એટલી રાજી થઈ ગઈ. કવિની કલમ લખી શકે એમ નથી, વક્તાની જીભ બોલી શકે એમ નથી. ભાભીકુ ભક્તિ માતા સો જોઉં, તરત મોતી માલ દીએ સૌ. તરત જ ભક્તિ માતાએ પોતાના ભાભીને સુંદર કિંમતી મોતી માળા પહેરી હતી ને એ કાઢીને દઈ દીધી. લ્યો 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 કે છે, બહુ રાજી થઈ ગયા. ઓર સોવર્ણ કે ભૂષણ જેહા, એક એક આપે જનકુ તેહા. બીજા જે જોડે ગોતાવામ હતા ને એને સુવર્ણની કોકને વીંટી આપી દીધી, કોકને સુવર્ણનું ભૂષણ આપી દીધું, એમ માએ બધાને આપ્યું. બધા રાજી થઈ ગયા. આમ પાછી આપણને મદદ કરનારાની કદર કરવામાં સમજવું જોઈએ. પાછા કાંઈ સમજી નહીં, ફરી વાર કોઈ મદદી આવે નહીં. લોકોના ગુણને જાણવા જોઈએ ને. આ નિમિત્તે બે વાત કરું. આ સંસારમાં માણસ છે ને
મોટે ભાગે વ્યક્તિ પૂજા કરે છે. આપણે વ્યક્તિ પૂજાની નિષેધ કાંઈ કરતા નથી, પણ હા સાચી વાત કરું, આપણે બધાએ ગુણ પૂજા કરવી જોઈએ. જે વ્યક્તિમાં ગુણ હોય એની પૂજા કરવી જોઈએ, ગુણનો આદર કરવો જોઈએ, ગુણનું સન્માન કરવું જોઈએ, ગુણનો પ્રચાર કરવો જોઈએ, ગુણનું પ્રવર્તન કરવું જોઈએ, ગુણનો પ્રસાર કરવો જોઈએ એટલે પ્રવર્તન કરવું જોઈએ, પછી ગુણના વખાણ કરવા જોઈએ, ગુણનું સેવન કરવું જોઈએ, ગુણની ખૂબ કિંમત સમજવી જોઈએ, ગુણને ભૂલ્યા વગર રાખવા જોઈએ, ગુણનો સંગ્રહ બહુ સારો. પણ જે સ્થાનમાં, જે જગ્યામાં, જે કુટુંબમાં, જે દેશમાં, જે ગ્રુપમાં, જે મંડળમાં આ બધું ન હોય, ગુણની પૂજા, ગુણનો આદર, ગુણનું સન્માન, ગુણનો પ્રચાર પ્રસાર પ્રવર્તન, ગુણની પ્રશંસા, ગુણનો સંગ્રહ, આ બધું ન હોય ને ત્યાં કોઈ દી હારું ન હોય, ત્યાં કઠણાઈ જ હોય, સમજો. સદગુણ બહુ મોટી વાત છે. સદગુણને બહુ માનવા જોઈએ, બહુ વખાણવા જોઈએ. સદગુણને ઊંડે હોય તો બહાર લાવવા જોઈએ, અને પોતે પોતાના નહીં પણ બીજાએ બીજાના જોઈને આ કામ કરવું જોઈએ. ઓલે ઓલાના ગુણો બહાર લાવે ને ઓલે ઓલાના ગુણો બહાર લાવે, તો ગુણ જેટલા બહાર રહેશે એટલા માણા ગુણાળા થાય, અવગુણ જેટલા બહાર રહે ને એટલા માણા અવગુણિયા થાય, એમાં કાંઈ સારું નથી. પણ ગુણ પ્રવર્તાવા જેવી ચીજ છે, અને એટલા માટે તો આપણે સદગુણને ઓળખતા શીખવું જોઈએ, સદગુણની કિંમત સમજવી જોઈએ, એનો મહિમા દિલમાં ભરવો જોઈએ. અને સદગુણને તો શી વાત, ઓહો, એમ નાનો એવો ગુણ પણ ભગવાન કેમ પર્વત જેટલો માને, એમ આપણે શીખવું જોઈએ, એવું મોટો માનતા શીખવું જોઈએ, સમજવું જોઈએ કે નાની પણ હીરાની કટકી કહેવાય. ગુણ ક્યાંથી ભાઈ, ગુણ તો મોટા મોટા નહીં, બહુ પામમાં અઘરા હોય છે. આજકાલ માણસ છે ને કલા કૌશલતાથી બહુ પ્રભાવિત હોય છે, સમજા, કળાઓથી, કૌશલ્યતાથી, ચાતુર્યતાથી બહુ પ્રભાવિત હોય છે. સારી વાત છે, કળાઓએ આદર માગે છે, ગાવું, વગાડવું, રસોઈ કરવી, કે રંગોળી પૂરવી, કે શણગાર સજવા, કે આ તે બીજી ત્રીજી અનેક કળાઓ અને વિદ્યાઓ છે, એનાથી માણસ બહુ પ્રભાવિત છે. પણ એટલું યાદ રાખજો, ગુણને તોલે કોઈ ન આવે, ગુણ તો ગુણ કહેવાય, સમજાણું. કળાથી પ્રભાવિત થવું પણ માપમાં, કેમ જે કળા એ કળા છે ને ભૌતિક છે, ભૌતિક, અને એ તો ભગવાનને અર્થે ને સંતોને અર્થે જ ઉપયોગમાં જેટલા આવે ને એટલા જ એ કળા કૌશલ્ય તા આદિ કલ્યાણ કરે, વિદ્યાદિક. પણ ગુણ તો છે ને આખું ઘી ઘી કહેવાય, સમજાણું. ગુણ વસ્તુ જ આખી અલૌકિક છે, માટે ગુણ ઓળખવા, ઘણા તો કળા કૌશલતાને જ ગુણ માને છે, અને જ્યાં ભાળે ને એમ એવા મોહી પડે કે ન પૂછો વાત. એટલે ભાઈ એક છે, હવે ગાવું, નાચવું, વગાડવું, કવિતા કરવી, આ છે તે છે બીજું ચીજું, એ બધી કળાઓ ગણાય, એ કાંઈ એવું બહુ કાંઈ ગળે બાંધ્યા જેવો લઠ્ઠો નહીં. પણ સદગુણ છે ને એ તો ભાઈ ભાઈ ભગવાનની ચીજ છે, એ તો ભગવાનની ચીજ છે. કળાઓ તો ઘણી કળયુગની ચીજે કહેવાય, પણ આ તો પરમેશ્વરમાંથી આવે છે સદગુણો તો. હા, માટે સદગુણોને કેળવવા, મેળવવા, વખાણવા, પામવા, ગણવા, અને એમાંય પ્રગટના જે ગુણો ગવાય એનો આદર થાય, એ સાચી ગુણ પૂજા છે, એ સાચો ગુણનો આદર છે. પરોક્ષ નહીં, ગુણ પૂજા ને ગુણ આદર ને ગુણ વખાણ ને ગુણ પ્રસાર ને ગુણ પ્રચાર બધું કરીએ જ છીએ, એને એટલું બધું મહત્વ આપ્યા જેવું નથી. પ્રગટમાં જે ગુણો છે એની પૂજા, એનો આદર, એનું સન્માન, એને વિકસાવવાની જે ભાવના, એ બહુ મોટી વાત છે. આ મારી વાત સાંભળ્યા પછી મનમાં એવું ન રાખવું તો પછી મારા ઘણા ગુણો છે, કોઈ આદર તો કરતા નથી, કોઈ પૂજા કરતા નહીં, સન્માન, એ પાછું ગુણ ન કહેવાય, એ મોટો અવગુણ છે પાછો. બીજાનું આપણે કરવા માંડીએ, આપણી ઉતાવળ ન રાખીએ તો સારું, કારણ કે આ બીજા હમશે, કોક દી હમશે. કોકનું મેલ પડ્યું ને પોતાનું હુરાતન હુરાતન સડી જાય છે ને, એમાં બગડે છે બહુ બધું. આજે નહીં કાલ બધા સમજશે. આપણી સેવા નિષ્ઠાન ભાવના આપણી બધી જે કઈ વિશેષતાઓ છે ને, ધીરજ રાખીએ થોડીક. માણસોના કાર્યની, માણસોના સદગુણોની અને માણસોની કલાકૃતિની પૂજા કરવી. ખ્યાલ આવ્યો? કલાઓની પણ પૂજા કરો, નહીં કરો તો કલા નષ્ટ થઈ જશે. માણસના સદકાર્યોની પણ પૂજા કરો, જો એનું સન્માન પ્રચાર પ્રસાર નહીં કરો તો એ નષ્ટ થઈ જશે. અને માણસોના સદગુણોની તો ખૂબ વિશેષ પૂજા કરો, નહીતર દુનિયામાં ક્યાંય કોઈનામાં સદગુણ નજરે નહીં સડે. બોલો. અને સદગુણ ગયા એટલે વાહે નેરા દુર્ગુણ જ વધશે, અને દુર્ગુણો તો દુઃખ જ દેહે. અને જ્યાં સદગુણી માણસની કદર થતી નથી ત્યાંથી સદગુણો અને સદગુણી બધાય જતા રહેશે, અને પછી દુર્ગુણીએ અને દુર્ગુણો જ રહેશે, અધર્મીઓ જ બધા. એ અસુરો શું સુખ દે, કયો જોઈ હે. અને જ્યાં કલા વિદ્યાદિકનો આદર નથી ત્યાંથી કલા વિદ્યાદિક જે સુખદાયી છે, પોષક છે, એનો નાશ થઈ જાય છે. એટલે આ વાત સમજવા જેવી છે. ભક્તિ માતામાં ધરમદાદામાં ગુણ હતા, કોઈનું સારું કાર્ય ભાળે તો તરત એની કદર કરતા, એને વખાણતા, એને વસ્તુ ભેટ આપતા, એને પ્રેમ આપતા. એટલે આખું છપૈયા ગામ દાદા દાદીની જોડે ઊભા રહેતા. હા, ઘણાના તો કુટુંબ એવા હોય ગામમાંથી એકે એને ફળીએ ફરકે નહીં. હા, એવા ભળવીર ગુણ કેળવીને બેઠા હોય ને કે કોઈ એની શેરીમ નીકળે નહીં. અને ઘણા એવા હોય કે હાંજ પડે એને ઘેરે ન જવાય તો હૈયા રડે, એવા હેતાળા કુટુંબ હોય. અને આપણા કુટુંબમાં એવા ઘણાય પરોપકારીને ડાયા સદગુણી આખા આખા કુટુંબો, જેવો હરિચંદ્ર એવી તારામતી, જેને જોવો એવો રોહિત, એવા કુટુંબ હોય છે. બોલો. મા બાપ એવા, દીકરા એવા, દીકરાની વહુ એવી ને, નાના ટાબરિયા એવા ને, ભગવાનને સત્સંગને અર્થે પ્રાણ લેનારા, સંસ્કાર જ એવા આપ્યા ને મા બાપે, જરાય બે કાળજી રાખી નથી છોકરાઓને, છોકરાની વહુને, દીકરીઓને સંસ્કાર દેવામાં. ધન્ય એવા મા બાપ, ધન્ય એવા વડીલો, ધન્ય એવા ગુરુજનો, આદર્શોને સાબાશ છે. અને ઘણા તો મુવા ખહુરિયા વિષય ભોગવામાં, રખડવામાં, મોજશોખ કરવામાં, પૈસા રળવામાં, ધંધા જમાવામાં પડ્યા છે. વાંય બધું હડી ગયું, છોકરાને છોડી ગયું, બધું લ્યો નષ્ટ થઈ ગયું, ખબર જ ન રહી એને, મૂર્ખા બધા. ખ્યાલ આવ્યો? આ બાજુ રાજદી રખડીને પૈસા ભેગા કરી રહે ત્યાં છોકરાને છોડ્યું ભાગી જાય, પછી એની ઉપાધિ બહુ કરશે, પૈસા પડ્યા રહે ને પછી માંદો પડી જાય, પછી ખૂબ પૈસા ડૉક્ટરોને દઈને ગમે એમ કરીને દવા કરશે, કાં હાજો થાય ને કાં દવાનો ડોઝ ભારે પડી જાય, ગુજરી જાય. પૈસાએ જાય ને માણાએ જાય ને કૂટાઈ જાય. માટે આ સત્સંગ સાંભળીને જો જીવન જીવતા શીખીએ તો છે અત્યારે સારું. હો, હા જો ને, આ હરિચરિતના સાગરની કેટલી સરસ કથા છે, આમાં હું નથી આવતું કહો. અને હાવ મફતમાં હવને ઘેરે કથા ડોકું કાઢે છે. બોલો. તોય આનું મોઢું ન જોવે, મરવાના ત્યાં હોય ને, હામે લક્ષ્મી આવે તો સાંજલો કરાવી લેવો જોઈએ. હે, તે મુવા વેળે મોઢું ધોવા જાય એટલે કે પછી હુઈ રે, કાં પછી સંડાસમાં બેહી રહે, કે ગમે તે વાતું કરે, હરખી કથા લખે નહીં ને સાંભળે નહીં ને, ખહુરિયા હવારના પોરમાં બાંધ્યા હોય ને, પાછો વ્યવહાર લઈને બેઠા હોય ને, બીજા કથા સાંભળતા હોય ને ડખો કરે, હા તમે રોજ ઉઠીને કથા કરવાનો, હા હું છે કે આપણે સાધુ થઈ ગયા છીએ, હું ધાર્યું છે તમે આ સંસાર આંકવાનો છે કે બંધ કરવાનો? ભાઈ આ ક્યાં બંધ કરવાની વાત છે, આમાં તો રૂડો રૂપાળો હરખો આંકવાની વાત છે. ભાગી જાવ બધા કુંડળ તો પછી આઈ નહીં. અલે ભાઈ ન્યા નજ જવું, અહીં કથા આવે જ છે, ડખા થાય બધા ઘરમાં. આ રોજ ઉઠીને મારો અવાજ કે હંદાને હારો લાગે એવું થોડું છે હે. ભાત ભાત કે લોગ તુલસી ઈ સંસાર મેં સબસે હિલમિલ ચાલીએ કેમ. પણ વાતો તો બધી ભાઈ ભાઈ કરોડો દેતાય ન મળે એવી આધારણ સ્વામી આપણને આપી છે, આનો લાભ લેવો જોઈએ. શાસ્ત્રી સ્વામીને લાખો વંદન, ગાંધીનગર હરિપ્રકાશ દાદી સ્વામીને વંદન. હો, આ સંતો બધા બેઠા એને વંદન. આમાં ખૂબ મહેનત કરીને આ બધા શાસ્ત્રો ગુજરાતી કરી છાપ્યા અને લાઇબ્રેરીમાંથી કાઢીને ઘરે ઘરે આપ્યા અને બધા ભાગ્યશાળી થયા, પારાયણો થાય છે. ભાઈ કોઈ કે બીજી શરૂ કરી, અમુક તો ત્રીજીએ સડવાના છે. દેખત દેખત બાલહી તેહી વારા, મામી કે ઘર આયે સો કુમારા, ભક્તિ કે હાથ સો દીને બાલા, पुत्र पाई प्रसन्न भये विशाला। भाभी को भक्ति माला सो जोऊं, तरत मोती माल दिए सोऊं, और सोवर्ण के भूषण जेहा एक एक आपे जन को तेहा। बीजा बदा सुवर्ण ना भूषण आप्या छे, आनंदो कोई पार रह्यो नथी। पछी हव मळीने के हालो हवे घर बाजु समझ्या, अने प्रत्येक छोकराओने एक एक सरस पाघड़ी आकारनी टोपी आपी, छोकराने बधाने टोपी आपी। पछी माताए घणा हेतथी बाललाल ने धवडाव्या प्रेमथी, मानो तेवो नवे जन्मे घरे आव्या होय ने, शुं नवे अवतारे मारो दीकरो आव्यो એમ માનીને પછી વળી બધાય ઉઠીને હાલ્યા ઘેર આવતા સહુએ તે ઝાડને જોયું। કયા ઝાડને જોયું? તો ત્યાં એક મરેલો પુરુષ પડ્યો હતો, ઓલો પડેલો એ ભાળી ગયા, અત્યંત વિકરાળ તે ભૂંડી રીતે પડ્યો હતો। તેને દેખીને લોકો ડરી ગયા હતા। શાંત વાતાવરણમાં જ્યારે છોકરાઓને પૂછ્યું ત્યારે તેમણે જે ઘટના જે રીતે બની હતી તે બધી હંભારી હંભારીને વિસ્તારથી કહી, પછી બધા બોલવા માંડ્યા। મેં બેલ્યું તું, એટલે કે મેં અત્યારે બોલે, પેલા તો પૂછડી હાવ અંદર કરી ગયા હતા। હે ટાણું આવે ત્યારે સિંહ થવું જોઈએ, બધા જ બાળકોને મારી નાખવાની આશય છી તે આવ્યો હતો, એમ છોકરા બોલે, અમને બધાને મારી નાખવાની આશય થી આવ્યો હતો, પણ કોણ જાણે શું થયું, એ પોતે જ મરી ગયો, દાદા એ પોતે જ મરી ગયો, એમ વાત કરે। બાળકોએ જયારે કહ્યું ત્યારે બધા લોકોને બહુ આશ્ચર્ય થયું। હવે કે છે બધા વિઘ્નો ટળી ગયા, આ વખતે પણ હનુમાનજીએ બધાની રક્ષા કરી છે એમ માનવા લાગ્યા। જો ભક્ત હંમેશા ને માટે પોતાના ઈષ્ટદેવને દેવદેવીને જશ આપે, એમણે સહાય કરી છે અને કરી જ હોય, આપણે કદી એવું અભિમાન લાવવું જ નહીં કે આ બધું મેં જ સહાય કરી છે। સમજાણું, ભગવાનના ભગતને ત્રણ વાત સમજી રાખવી, લખવી છે, એક હું કંઈ નથી, સમજાણું મારામાં કંઈ નથી, બે અને ત્રીજું મારું કંઈ નથી, કાયમ માટે આ ત્રણ મંત્ર છે ને પકડી જ રાખવાના, હું કંઈ નથી, મારામાં કંઈ નથી, મારું કંઈ નથી, સમજ્યા। પછી પહેલાની સામે પહેલું, જે છે તે મહારાજ છે, સમજાણું જે છે તે મહારાજ છે। બીજાની સામે બીજું, જે છે તે મહારાજમાં છે, અને ત્રીજાની સામે ત્રીજું, જે છે તે બધું મહારાજનું છે। ત્રણ સામે ત્રણ, આ કાયમ ગોખી રાખવું, સુખનો પાર નહીં રહે। ભગવાન સ્વામિનારાયણ આપણા બધા ઉપર બહુ રાજી છે, સત્સંગી માત્ર ઉપર રાજી છે, એના જે થયા છે એના ઉપર એ બહુ ખુશ છે। એ આપણને બહુ સુખ દેવા માગે છે, બહુ અપાર આનંદ આપવા માગે છે, અપાર રીતે આપણને પ્રેમ કરવા પ્રભુ પોતે ચાહે છે। આપણને મળવા માટે ભગવાનના દિલમાં ભાવના છે, આપણને પાત્ર બનાવવા માટે ભગવાન થોડા સુખ દુઃખ આપે, આમથી આમ કસણીમાં નાખે છે, બધું કરે છે, એ તો એને આપણને મળવું છે, આપણને એવા તૈયાર કરવા છે, એવા ઘડવા છે કે એનું વજન આપણે ખમી શકીએ, એને પચાવી શકીએ, જીરવી શકીએ, એ સુખને આપણે છે ને પામીને છકી ન જઈએ, એટલે આપણને ટીપે ગળે દુઃખ દે આમથી આમ ઉલાળે બીજું ચીજું કરે છે, પણ એના દિલમાં એવી ભાવના છે કે જેને મારે વિશે પ્રેમ છે, નિષ્ઠા છે, મને મળવું છે, એને બધાને મારે ખૂબ સુખ દેવું છે, ખૂબ મળવું છે, અને એના બધા સંકલ્પો પૂરા કરવા, આપણા બધા ગાઢ સંકલ્પો પૂરા કરવા ભગવાનને બહુ હોશ છે, બધા મનોરથ પૂરા કરી દેશે। તમે માગો ઐશ્વર્ય ધ્યાન, તમને બોલો અખંડ મૂર્તિ હોય દેખાય, ભગવાનને એમ છે કે મારે અખંડ એના આત્મા બિરાજીને અખંડ દર્શન દેવા છે, પળ એક એને છૂટા મેળવા નથી, હારે ને હારે રહેવું છે, ભગવાનને ત્યાં સુધીની ભાવના છે, એને મારા જેવો જ બનાવી દેવો છે, અણુય મારાથી ન્યૂન નથી રહેવા દેવો, આ એટલો ઉમંગ છે પ્રભુને, આપણે જરા હરખા હાલવાની જરૂર છે, ફૂલાઈ જવાની જરૂર નથી, જો આ ત્રણ મંત્ર છે એને ભૂલશું નહીં ને તો ભગવાન પોતે આપણને એના જેવા જ બનાવી દેશે, લોકો ભૂલા પડી જાય છે કે આ જ ભગવાન છે, આપણને જો લોકો ભૂલા પડી જાય એવા આપણને બનાવી દે, પણ આ સૂત્ર યાદ રહે તો, અને જો એમ થઈ ગયું હું કંઈક છું મારામાં કંઈક છે અને મારું બધું છે, મરી ગયા સમજી લેજો. ભગવાન ભાગવા જ મેન છે આપણેથી, કેમ જે ભગવાનને ખબર છે કે ખોટો વેમાઈ ગયો. સમજાણું, આપણે ખોટા વેમાઈ જવું નહીં, ખોટા કોઈને વેમાડી નાખવા નહીં. ધ્યાન રાખવું, હું કંઈક છું એમ થયું એટલે આપણે વેમાઈ ગયા, મારામ કંઈક છે એટલે પતી ગયું, વેમાઈ ગયા. મારું બધું છે, કાંઈ નથી આપણું, માન્યું એટલે વેમાઈ ગયા. પાછું આપણે આ તણવાનું આપણા માનની છે એટલું નહીં, કેટલાકને મનાવવાની કોશિશ રોજ ઉઠીને હાંજ સુધી કરીએ. પાછા કેમ બધા માનતા નથી મારામ કંઈક છે, હું કંઈક છું, મારું બધું છે, માનો બધા. અને જો મોકો માને ને ખીજાઈ હોત, કેટલા એના માટે તો કાવા દાવા ને વળ હળ ઉનર હજાર કરી. બોલો, આપણે ઓછી માયા નથી કાંઈ, એટલે જ ભગવાન જે આગા ઉપર. પણ ભગવાનને ભાવના છે કે તમે હરખું સમજો ને તો હું છે ને ભાઈ ભાઈ તમને એવા સુખિયા કરું, એવા સુખિયા કરું કે જેવો હું છું. આ વાત છે હો પ્રભુ ને અહીંયા એવો ઉમંગ છે. ભાઈ 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 બધાને એમ થયું કે હવે બધા વિઘ્ન ટળી ગયા. આ વખતે પણ હનુમાનજી આપણી રક્ષા કરી. તે સમયે ચંદ્રનો પ્રકાશ થયો. આટલી રાત વીતી ગઈ હતી, ચંદ્ર ઉગી ગયો. ગામમાં બધે આનંદ ઉલ્લાસ હતો, સૌ જય 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 કાર કરતા હતા. છપૈયાવાસી લોકો પરસ્પર વાતો કરવા લાગ્યા. હે ઉત્તમ રાજા, હવે તે વાત હું તમને સાક્ષાત કહું છું. છપૈયા વાળા બધા વાતો શું કરતા હતા એ તમને સંભળાવું. મુક્તાનંદ સ્વામી કહે, હે દાદા, એ લોકો એમ વાતો કરતા હતા કે જે આ ધર્મ છે ને, ધર્મ અને આ ભક્તિ છે ને, એ કોઈ સામાન્ય નથી. અને એનો જે આ બાળલાલ છે ને, તે જ શ્રીકૃષ્ણનો ફરીવારનો જન્મ છે. એની ભાષામાં બોલે છે લોકો, આજે છે ને આ ઘનો એ શ્રીકૃષ્ણનો ફરીવારનો જન્મ છે. કે એને બોલ્યું અવતાર છે એવું બોલતા આવડે નહીં ને, એટલે કે આ છે ને આ શ્રીકૃષ્ણનો ફરીવારનો જન્મ છે. તેના સિવાય અસુરો ક્યાંય મરે ભાઈ મરે? તો ઘનો મરે હોય એ તો મારી નાખે. તો કહો આવા મોટા અસુર મરે છે, માટે આ છે ને આ એનો ફરીવારનો જન્મ છે. કદાચ કરોડો લોકો આવે તોય શું અસુરોને કઈ જીતે? હે ત્યાર પછી તે સમયે જે કાલીદત્ત મર્યો તે માનો બધા જ અસુરોનો પાર આવી ગયો. ગામના લોકો આવડવા મર્યો ને, બધા જ અસુરોનો પાર આવી ગયો. હા, અસુર કાલીદત્ત જે મર્યો ત્યાંનાથી બીજા અસુરોનું પણ મોત થયું, સમજી જજો. હવે એનું મન ભાંગી જાય, સમજ્યા? આને બળે જ કૂદતા મારા બેટા બધા, આ માથાનો માળો. હવે એનું મન ભાંગી ગયું કે હવે તે અસુરોનું બળ નહીં રહે, અને તેથી તે બધા ગરીબ થઈને વરજ છે, કા ભાગી જાય બીજે. લ્યો, આવી સરસ ગામના લોકો વાતો કરતા હતા.
યું કરત સબ જન વિચારા, યું કરત સબ જન વિચારા, દો દિન પીછે દઈ તય પારા, દો દિન પીછે દઈ તય પારા, યું કરત સબ જન વિચારા.
આવી રીતે બધા આનંદમાં આવી બધી વાતો કરે છે. અરગ ગેલા થઈ ગયા છે, બે દી ગયા ને ત્યાં વાતાવરણ ફેર્યું. ભગવાનની લીલા એવી નહીં હોય, ચેતનથી ભગતને આનંદમાં રાખે ને પછી પાછા કંઈક એવું કરે ને પાછું બધું ડખે ચડે. બે દિવસ પછી પાછા બીજા અપાર અસુર તૈયાર થઈને, અમારા બોસ ને મારનાર ને અમે નહીં છોડીએ, અમે વેરવાળ છું. લ્યો, કેટલાય જાવ એના ધર્મદેવ ના ઘરની આસપાસ માંડ્યા રખડવા તરવાર્યું લે. ધર્મ ભક્તિ મુજાણા કે મોટામાં મોટા ગુંડા ને મારીને આ ભાઈ હવે આ સુરક્ષિત રહે નહીં. બહુ મોટું વેર કરી નાખ્યું છોકરે.
કેટલા
આ રીતે થયું
भले कहो नन देवत सुखा
भले एक पल पण सुख रहवा देता नथी
देवत सुखा श्री हरि के मात तात ही जे ही श्री हरि के मात तात ही जे ही मन में विचारे तो उदे ही मन में विचारे यहाँ रहे विघ्न होवत भारी
भक्ति माता ने धर्म दादा विचारवा मांड्या आई रहवा जेवू रह्यू नथी
हनुमंत कीर्तनो देवे निवारी हनुमंत कीर्तनो देवे निवारी हनुमंत कीर्तनो देवे विचारी हनुमंत कीर्तनो देवे निवारी यहाँ रहे विघ्न होवत भारी अमर हे विघ्न होवत भारी
अरे रे आई रहवाची तो बहु विघ्न होवे आवशे हनुमान दादा केटलाक विघ्नो નિવારશે કેસ વારે વારે હનુમાનજીને ઠેઠ અયોધ્યાથી હનુમાનગઢીથી 70 કિલોમીટર ઠેકડો મારીને આવવું પડે અને આપણે વારે વારે દાદાને કહેવું કેટલું એક વાર કહી બે વાર કહી બોલો કેટલા હુવાળા માણસ કેટલા ગરીબ છે કામ સિંધવામાં ડરે છે બોલો વારે વારે આશીર્વાદ લેવો ને વારે વારે કોકને દોડાવવા આપણા છોકરા સારું થઈને એ કંઈ સારું નહીં ખાનદાન કેટલા છે ઘણા તો લુખા હાવ જ્યાં ભેગા થાય ને તોલો ધરીને ઉભા રહે માતા મૂકી દો આશીર્વાદ દઈ દો આગો કહી દો આશીર્વાદ એમ માગીએ નથી મળતા આશીર્વાદ છે ને એ તો અંદરથી અપાઈ જતા હોય છે આપણી સેવા ને સદગુણ ને ભાવ ને નિષ્ઠા જોઈને એ તો રાખવા હોય ને અમારો પકડીને તોય ન રહે આશીર્વાદ તો હામો માણા જયારે એવો ભળાય ને ત્યારે હાથમાંથી હરી જાય છે બોલો અને બાકી એવો હોય ને ગમે એટલા આંચકા મારે ને તો આશીર્વાદની એક કણકી ન કરે એમ હોય આશીર્વાદ નડવા હારું ઘણા માણા તો તમારે ઠાકે જ નહીં આશીર્વાદ માગતા માગતા જ્યાં મળે ને આશીર્વાદ માગે અને એ આપણે ન્યાય ગયા હોય ને ભેગા થઈ જાય ત્યારે એ કોઈ દી અહીં આવે નહીં શેરીઓમાં જ ભેગા થાય હા વાહ બોલા એના મનમાં એમ કે આ સાધુ હારા છે ને મોટા કહેવાય છે ને આની કથા બધા સાંભળે છે ને આની પાસે કંઈક લાગે છે ખેરવી લઈ થોડુંક પરબારો હો એકાબીજીને ઈશારા કરે અહીં છે મધનો પૂડો મારી ગોદો નીકળે ટીપા બેસાર કે પી લઈ આપણે ભાઈ જજો મારા માણસો પણ હોય હો જગતમાં બાકી જોજે પાછી માખી ઉડે નહીં જાળવીને લીજે કે ખીજાય નહીં પાસે એમ હેરવી લ્યો હળવે ગામો ગામ છે આ બધા કોડા સમુદ્ર મંથન વખતે નીકળેલા આ બઠ્ઠા જ હાલે તમારે કોઈ દી હરકાર ન હાલે ને આપણે કીધું હોય ને કે દિવાળી શિબિર આવજે મારે બધા કામ બહુ રે ને તો પુરોજણ મહોત્સવમાં ગુડાજો ત્રણી દી એ વખતે બરોબર અમારે છે ને દીકરીને લગ્ન કરવાના છે ને એની તૈયારી કરવાની હવે બે ત્રણ દી મોડી કરીને પછી જ બધું પુગાય નહીં ને મારે લ્યો સારું તારે આશીર્વાદ દઈ દો અમારે પુગાતું નથી ઓકે અને જો એવા બધા છે એટલે આપણી કિંમત છે કાળું છે ધોળાની કિંમત કેમ બોલ્યા નહીં અંધારું છે અંધોળાની કિંમત માટે એ આપણી કિંમત કરનારા સમજવા પાછા મુજાવું નહીં એક જણાની આગળ એ સાધુ હતા કોઈ ગરીબ ભક્તો એ આપણા મંડળના બહુ ગુણ ગાયા સમજ્યા તો એ ઓલ્યા ખીજાઈને બોલ્યા અમે આવા છીએ એટલે એના હારા તમે કહોશો ને હનુમાનજી ને આપણે કેટલીક વાર કેવું બોલો કેટલા શરમ વાળા કેટલા લાજ શરમ કેટલી છે ઘણા નકટા લાજ શરમ જ નહીં ભગવાન નું લોહી પી જાય સાધુ સંતો નું લોહી પી જાય હરિભગત નું લોહી પી જાય માગી માગીને આમ મદદ લઈ લઈને એને શરમ જેવું જ નહીં તમે આખું ઘર બર બધું દઈ દે ને તો કે હજી તમે ઓલ્યું ન આપ્યું આ એ રહી ગયું બોલો તને દેવાનું એટલું રહી ગયું, બાકી રહી ગયું છે. આવું હાલે કઈ? હા, કેટલા કેટલા દયાળુ દિલના ધરમદાદા અને ભક્તિ માતા. ખરેખરો વારે વારે એમને કહીએ ત્યાંનાથી તો તેમને ઘણો જ પરિશ્રમ પડે. ભક્તિ માતા કહેશ કે વારે વારે હનુમાનજીને કહીએ ને એમનાથી એમને ઘણો પરિશ્રમ પડે. કહેશ ઠેઠ હનુમાનગઢીથી વારે વારે આવવું પડે. આપણે જ વૈયા જાય તો અયોધ્યા દાદાને લાંબા ધક્કા ધોળા નહીં. કહેશ જોયું ચાલો આપણે વૈયા જઈએ. હવે આપણે અયોધ્યા રહેવા જઈએ કેસ તો પુત્રનો વિનાશ ન થાય. બાકી આ અસુરો તો ખીજાણા બરાબર બંને. શ્રી રામચંદ્રજીનું નિવાસધામ છે હો, અને એના પ્રતાપથી આ પાપી અસુરો ત્યાં નહીં આવે કે મોટું તીર્થ ખરું ને એટલે એવું સમજ્યા. ભક્તિ માતાએ ધર્મદેવને કહ્યું કે મારા મનમાં તો અયોધ્યા જવું એ વાત સારી લાગે છે. આવો વિચાર કરીને બંનેએ જવાની તૈયારી કરી. છપૈયામાં અમાપ ઉત્પાદ થતા દેખીને હગા સંબંધી કાંઈ બોલ્યા નહીં. બધાને ભેગા કર્યા, વાત કરી, વિસ્તારથી વાત કરી એટલે એ મનમાં સમજી રહ્યા. પહેલાં તો બધી આનાકાની કરી કે દાદા ન જાઓ, અમારા જે તમારા જેવા ગામનું નાક ગણાય, અમે ક્યાં જઈને બેસીશું ને વિશ્રામ લેશું ને કાંઈક પૂછશું, અને આ ઘનશ્યામ તો અમારો પ્રાણ છે, એમને તમે હારે લઈ જાઓ છો. છપૈયાવાળા ઉદાસ બહુ થયા. પણ આ બધી પરિસ્થિતિની વાત કરી એટલે પછી કાંઈ બોલ્યા નહીં. ઘરની સમૃદ્ધિ ચીજ વસ્તુઓ જે લઈ જઈ શકાય એવી હતી તે બધી લીધી. ત્રણ ગાડા આવ્યા, બધું એમાં ભર્યું. તે સમયે બધા સંબંધીઓ આવ્યા, સૌ સંબંધીઓ મળ્યા, ગામની બહાર આવ્યા. સંબંધીઓએ તેમને ગાડીમાં બેસાડ્યા, પછી તેઓ પાછા વળ્યા. ધર્મદેવની પાસે પુત્ર રામપ્રતાપજી બેઠા અને ભક્તિ માતાએ આનંદ ઉલ્લાસ સાથે પોતાની પાસે ઘનશ્યામને ખોળામાં બેહાડ્યા. ગાડી ધીરે ધીરે ચલાવી અયોધ્યા નગરી આવ્યા. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે સાંજે સરજુ નદીને કિનારે પહોંચ્યા. ખેવટીઓ જ્યારે વાન લઈને આવ્યો ત્યારે તેઓ તેમાં બેસીને સરજુ ગંગાને સામે કિનારે પહોંચ્યા. બધો સરસામાન સંભાળીને ઉતારી લીધો અને વિશેષ નિપુણતાથી સરજુની શોભા દેખી. અહીંયા ઓલા ખેવટની લીલા આધાન સ્વામી નહીં લીખી, એ હરિલામતમાં લીખી છે, ત્યાં આપણે વિસ્તારથી કીધી છે. સરજુનું નિર્મળ અને સુખકારી પાણી દેખ્યું, તેને કિનારે શોભાયમાન કમળની છટા સરસ હતી તે પણ દેખી. લાલ કમળ અને શ્વેત પોઈણા વિવિધ પ્રકારના ફૂલો જ્યાં ફૂલી રહ્યા હતા ત્યાં સારસ અને હંસ અપાર હતા. જળકુકડાનો તો પાર જ નહોતો, પંખીઓ પરસ્પર નાદ કરતા હતા. માનો મોટા પંખીઓ નાના પંખીઓને હાથ કરતા હોય છે. સરજુ નદીની શોભા અપાર હતી. કિનારાનું પાણી ઘણું હુંફાળું હતું. ગુલાબ બકુલ હજારી ગલના ફૂલ પુષ્કળ હતા અને તેમજ તુલસીના તો ચોતરફ વન હતા. ગુલદાવદી કેસર કરણ કુંભી પુષ્પ જાય જોઈ જુચિકા માધવી મલ્લિકા માલતી મોગરો કેસુડો કેતકી નિર્માળી અને સુખરૂપ ગુલસડી ચંપો ચંબેલી સોમવેલીના ફૂલોનો ક્યાંય પાર નહોતો. પ્રિયાલ પાટલ જાસૂદ વસંતના સુગંધી વાળા બોરસલીના ફૂલો સુગંધી મરવો આંબાનો સુગંધવાળો મોર ઠેકાણે ઠેકાણે કેવડો મહેકી રહ્યો હતો. સૂર્યમુખી અને ચંદ્રમુખી ફૂલોની સુગંધ વિશેષ પ્રસરતી હતી. હર શિંગાર તોરાવાળા ગલ દમરો વગેરે ઉપર કહેલા ફૂલોનો પાર નહોતો અને ફૂલો ઉપર ભમરાઓના ટોળા ટોળા ઉડતા હતા. ત્યાં અનંત પ્રકારની જાતના ફૂલ હતા, તેની શોભા એક એકથી અધિક હતી. તે રીતે જ ફળ પણ અનંત પ્રકારના હતા, લુંબે ઝુંબ લુંબે ઝુંબ. તેની શોભા પણ વર્ણવી શકાતી નથી માટે છોડી દઉં છું. બાગો બગીચાઓ બહુ હતા, ફૂલવાડીઓ પણ અપાર હતી. ત્યાં પોપટ કોયલ મોર મેનાના મધુર શબ્દ ધ્વનિ કરી રહ્યા હતા. સરજુને કાંઠે પંચરંગી અમૂલ્ય મણીના જેવા પથ્થરની ઠેર ઠેર ઘાટ બાંધેલા હતા. ઘાટ તો જો જેનો ગણતા પાર આવતો નથી. નગરના અપાર લોકો તેમજ દેશો દેશના સંઘ આવીને સ્નાન કરતા હતા. યાત્રાળુનો પાર નહોતો. આ તો અયોધ્યા નગરી સરજુ નદીને કિનારે ઘરોઘર મંદિર રામ પ્રભુની જન્મભૂમિ ભયો ભયો ભાઈ ત્યાં ધર્મદેવ અને ભક્તિ માતા સરજુના કિનારે નાયા. અદભુત વાત આવી. નાયે નાયે રામ પ્રતાપ શ્રી હરિ પ્રથમ નિવાય જિહા. નાયે રામ પ્રતાપ શ્રી હરિ પ્રથમ નિવાય જિહા. અરે ભક્તિ માત હી આ ગંગા કો માધ્યમ સ્થાન કા. ભક્તિ માત હી આ
પ્રથમ નવાર્યા રામ પ્રતાપ નાયા બાવા.
પ્રકીને પૂજન નાયકે વસન પહેરે જબ.
પ્રકરી પૂજન
બ્રાહ્મણોની પૂજા કરી નાયક વસ્ત્ર પહેરી જબ.
આશી સહી વચન ઉચરત દિય તેહી તાન અનંત.
આશી સહી વચન उचरत दिए दहि दान अनंत
अरे उचरत दिए दहि दान अनंत
उचरत दिए दहि दान अनंत
નિર્મળ સરજુ જળમાં વાલમજીનો અભિષેક કર્યો, ભાઈ 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 દર્શન કર્યા જેવી વાત હતી. રામ પ્રતાપજી નાયાન, ધર્મદાદા નાયાન, ભક્તિ માતાન બધાએ તીર્થ સ્નાન કર્યું, પછી ત્યાં બ્રાહ્મણોની પૂજા કરી, બ્રાહ્મણોનું દાન બહુ દીધા, ઘનશ્યામને પગે લગાડ્યા, માન સપૈયા છેટકીને આવ્યા છે, આશીર્વાદ દેજો ભૂદેવો, અમારા લાલને કાંઈ ન થાય. તીર્થ સ્નાન કર્યું, આવું બધું થયું, ચુમ્માળીનો તરંગ સમાપ્ત થયો. હજી 45મો એક વાંચીશ, મને ઉમંગ ચડી ગયો છે, કેમ હળિયાદવાળા ભાભાને ઉમળકો આવી ગયો, તેમ આવી ગયો, આવી જાય એનું કરવું હું, તમારે જવું હોય જાઉં, હું તો વાંચીશ. હે રાજા, હવે વિચાર કરીને અયોધ્યાપુરીની વાત કહું છું, જે અત્યંત અનુપમ છે, તો ગમે તે તો તમે બધા સાંભળો. જો મુક્તાનંદ સ્વામીનો આગ્રહ છે, સાંભળો. અયોધ્યાપુરીની પશ્ચિમે સરજુ નદીના ગુપ્ત ઘાટની પાસેના બંગલામાં નિવાસ કરીને લોકો સરજુ ગંગામાં સ્નાન કરે છે, ત્યાં બંગલાઓ મળે ભાડે, એમાં રહી આવી સરજુમાં સ્નાન કરે. સરજુને કિનારે અપાવ દેવ મંદિરો શોભે છે, ત્યાં સ્વર્ગદ્વાર આદિ આરાઓ છે, જેનો ગણે પાર આવે એમ નથી, તીર્થઘાટો કહેવાય એને. સરજુ નદીમાં અનુપમ લક્ષ્મણઘાટ છે, સીતાઘાટ છે, સુંદર રામઘાટ છે, તેમજ શહેરમાં હનુમાનગઢી નામે હનુમાનજીનું મંદિર છે. અયોધ્યાપુરીમાં જન્મસ્થાનક નામે પ્રસિદ્ધ સ્થળ ખૂબ જ સુશોભિત છે, જ્યાં ભગવાન રામ જન્મતા. લક્ષ્મણઘાટને નજીક સુગ્રીવ ટીલા નામે એક પવિત્ર દેવસ્થાન છે. આ સિવાય બીજા પણ વિવિધ પ્રકારના દેવસ્થાનો અપાર છે. શ્રીહરિના પધારવાથી ત્યાંની હજારો હજાર ગણી શોભા વધી. કેટલી? અયોધ્યાપુરીને ચારે બાજુ દિવ્ય કિલ્લો છે, તેનો પ્રકાશ આકાશમાં વ્યાપી જાય છે. દિવ્ય કિલ્લો દેખાય નહીં, પ્રકાશ વાપે. તેમાં અગણિત બુરજ છે, ઉપરના ભાગમાં સોનાના કળશ મૂકેલા છે અને કાંગરાઓ છે. પ્રત્યેક બુરજના ઉપર તોપો ગોઠવેલી છે. શ્રીહરિ પધાર્યા ત્યારે એની મેળે બધી તોપો ફૂટી. પૂરજનોને તે વખતે બધું આશ્ચર્ય થયું કે એ ધડાકાના. પછી ખબર પડી કે અયોધ્યામાં શ્રીહરિ નું આગમન થયું છે. બોલો સ્વામિનારાયણ
ભગવાન.
અયોધ્યા વાસી લોકોના મનમાં સહેજ જ આનંદ થયો. જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે ઘેર ઘેર ધૂપ કર્યો, અનેક સરજુ ગંગાને કિનારે ઘણા દીવાઓ પ્રગટ્યા, સંધ્યા આરતી થઈ, ઘરોઘર મંદિર, રામજીની બધા આરતી બોલે છે, આનંદનો કોઈ પાર નહોતો. સરજુમ કિનારે કિનારે દીવાઓ પ્રગટ્યા, તે દીવાના પ્રતિબિંબ નદીના પાણીમાં પડતા હતા, તેથી એમ લાગતું હતું કે બધા દીવા સરજુ નદીમાં જ કર્યા છે. કિનારા ઉપર જે મોટી હવેલીઓ હતી તે બધી ઊંચે આકાશમાં પહોંચી ગઈ હતી, માન માન ઊભી રાખતા હતા, ભાગી જાય એવું લાગતું હતું. તે હવેલીઓમાં ગોંક સજા અને જાળિયા જે હતા તે બધા વિચિત્ર રંગથી સજાવેલા હતા, એટલે સુંદર શોભાયમાન રંગથી રંગેલા. તેના ઉપર દીવાઓની પંક્તિઓ કરી હતી, તેની શોભા તો અત્યંત દીપી ઉઠી હતી. હરેક ભવન ઉપર સોનેરી વાવટા ફરકતા હતા, વાવટા ઉપર સોનાના કળશ હતા, તેથી તેની અદભુત શોભા બની હતી. ઈશ્વાકો કોળોના મનુ મહારાજે આ અયોધ્યા નગરી બાંધી હતી, એટલે આના સમાન બીજું કોઈ ધામ નથી, ક્યાંય ન હોય એવા કોઈ ભાતના દરવાજાઓ એમાં હતા, ક્યાંય ન હોય એવા. અને તેમાં સોનેરી બારણાઓ ઝગમગાટ કરી રહ્યા હતા, જ્યાં જે દરવાજાઓ હતા ત્યાં વિચિત્ર રીતે સજાવેલા હતા, ગજ મોતીના તોરણ બાંધેલા હતા. હાથીના માથામાં મોતી નીકળે ને, હજારા હાથી મારો ત્યારે એક મોતી નીકળે, એવા તો ઢગલા મોટે મોતી ને એના તો ઘરોઘર તોરણ હતા. દરવાજા ઉપર ઘણું ઊંચે હોનાના કળશ ઉક્ત નિશાન ફરકતા હતા. શ્રી ભગવાન રામચંદ્રના નિવાસની પાસે આવ્યા, એટલે ભગવાનનું મંદિર આવ્યું. સાસદેવ સો શ્રી ભગવાનના જન્મ લીએ જાકો હે સ્થાના, તેહી કર પૂરી સો પવિત્ર રહાઈ, અનંત શોભા ઘર રહેતાય. ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ ત્યાં જન્મ્યા છે, એને લઈને એ સ્થાનનો, એ પુરીનો બહુ મહિમા છે, પવિત્રતા એને લઈને છે. એને લઈને ગજ મોતીઓ ને બધું હોય જ, આપણને દેખાય નહીં. અનંત શોભા ધર રહેતાય, અનંત શોભા ધરી રહ્યા છે. રાજમાર્ગો અન્ય માર્ગોની જે શોભા હતી તેનો પાર પમાય તેમ નથી. માર્ગો વળાવીને પાણી છટાવી દેવાયા હતા, તેમાં ગુલાલ કેસર અને અબીર છાંટ્યા હતા. તે માર્ગો સુંદર શોભાની રીતે અનેક પ્રકારે શોભાવ્યા હતા, જે મુખથી કહી શકાય એમ નથી. નગરમાં જેટલી હવેલીઓ હતી તે બધી હાથ હાથ માળવાળી જ ઊંચી ઊંચી હતી, જે મુખથી કહેવાય એમ નથી. કૈલાસ પર્વતના જેવા બધા ભવન ઉજળા શોભતા હતા, તે બધા ભવન દોરી છઠ પંક્તિ બંધ એક સરખા હતા, પ્લાનબદ્ધ છે જ આખું પશુ નહીં, અને એક સરખા દરવાજાવાળા અનેક બન્યા હતા. આ નવી સોસાયટીઓ બને ને એવું બધું અયોધ્યા હતું, પણ પછી આ નદી બહુ આવે ને તણાઈ જાય ને પછી ગમે ત્યાં લોકો ઝૂંપડા બાંધે એટલે મોડું થઈ જાય. બાકી પ્રથમ કર્યું હોય ત્યારે કેવું સારું હોય એ તો આપણે સમજીએ જ ને. ચિત્ર વિચિત્ર રીતે તૈયાર કરેલા મોતીના તોરણ હરેક દરવાજે બાંધ્યા હતા, પ્રત્યેક ભવનના સોનાના સ્તંભ ચિત્ર વિચિત્ર રીતે શણગારેલા એક સરખા હતા. ચિત્ર વિચિત્ર રીતે એટલે ખૂબ સુસજ્જિત શોભાવાળા એમ સમજવાનું. રંગબેરંગી સજાઓ એક સમાન હતા અને વિવિધ પ્રકારના કાચના દીવાઓ પ્રગટાવ્યા હતા. બધી દુકાનો અલગ અલગ વિભાગે કરી હતી. જોયું? હા, દોરડા માર્કેટ એટલે ત્યાં દોરડા જ મળે, પરોણા માર્કેટ એટલે ત્યાં પરોણા જ મળે. તેની શોભા પણ અથાગ હતી. હોની દુકાનો એટલે કઈ હોનીની જ હોય. હા, ને વચમાં બીજો કોઈ કુંભાર નહીં. માટલા વિભાગમાં બધા માટલા. કોઈ સ્થાને દહીં અને કોઈ સ્થાને દૂધ વેચાતા, કોઈ સ્થાને ઘી હાકર ગોળ પુષ્કળ પ્રમાણમાં વેચાતા હતા, ક્યાંક ફળ ફૂલ અને પાન વેચાતા હતા, તો કોઈક જગ્યાએ વસ્ત્ર અને શસ્ત્રોનો સામાન વેચાતો હતો, કોઈક સ્થાને વિવિધ પ્રકારના ઠામ વાસણ વેચાતા, કોઈક ઠેકાણે જાત જાતના અપાર આભૂષણ વેચાતા, કોઈ સ્થળે માણેક મોતી હીરા વેચનારા ઝવેરીઓની દુકાનો હતી. માર્ગો ઉપર શણગારેલા હાથી અને ઘોડા લગાતાર આવતા જતા રહેતા હતા. સુખપાલ મ્યાના રથ તો માર્ગો ઉપર દોડતા રહેતા હતા. બધું એવું જ દેખાતું હતું. અનેક પ્રકારના રસ ભરેલા અન્ન વિવિધ પ્રકારના શાક વેચાતા હતા. હલવાઈ કંદોઈ મેવા મીઠાઈ વિવિધ પ્રકારના પાક બનાવીને વેચતા હતા. મીઠા મીઠા મધાના ગાંધી મોદી મણિયાર અનેક પ્રકારના નાણાવટી અપાર માળી તંબોળી ધોબી સાળવી એટલે વણકર પોતપોતાનો ધંધો કરવા બેહતા હતા. દુક્કડ તબલા સરોદ અને સિતાર આદિ વાજિંત્ર વગાડીને ગાન કલાકારો ગાન કરતા હતા. તાન તોડતા હતા, સ્વરને નિયમ મુજબ એક કરી રહ્યા હતા. કોઈ સ્થળે વિપ્રો વેદોનો અભ્યાસ કરતા હતા, તો કોઈ ઠેકાણે ઠેકાણે બાળકો ઉલ્લાસ આનંદથી ભણતા. ક્યાંક ક્ષત્રિયોની સભા શોભી રહી હતી, તો કોઈ ઠેકાણે વૈશ્ય અપાર વેપાર કરતા હતા, ક્યાંક શુદ્રો સેવા કરતા. આમ ચારે વર્ણનો ધર્મ ત્યાં હતો. કોઈક સ્થળે અખાડામાં મલ કુસ્તીની કલાઓ અને પેચ કરતા હતા. જે જે વેચાવું વસ્તુઓ કહેવાતી હોય તે પ્રત્યેકની અલગ અલગ દુકાનો હતી અને તેને લીધે બજારો બધી શોભતી હતી અને તેને લીધે જ તે નગરીની શોભા હતી. અયોધ્યામાં અપાર વિતરાગી સાધુઓ રામના ઉપાસક હતા. તેમાં કેટલાક ત્યાગી હતા અને કેટલાક ગ્રસ્ત સાધુ હતા. એના અખાડા નખાડા હતા. ધર્મશાળાઓ અને મંદિરો નગરમાં ઘણા જ શોભતા. દરેક ચોક ચંદન અને પુષ્પોથી વિવિધ રીતે છંટાતા હતા. સમગ્ર નગરવાસી લોકો સરજુ ગંગામાં સ્નાન કરતા, તેને લીધે તેઓ દેવના જેવા સ્વામણા દેખાતા હતા. મંદિરોમાં રામ લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ હોય ત્યાં નિત્ય દર્શન કરવા માટે નરનારી બધા જ ઘણા ઉત્સાહી જતા હતા. ધન્ય હોય અયોધ્યા. અયોધ્યાના બધા માણસો રોજ મંદિરે જતા. મંદિરમાં જ્યારે આરતી થાય ત્યારે ઝાલરના ઝણકારા થતા હોય, ઝાંઝ મૃદંગ અને શંખ ધ્વનિ ગુંજતો હોય, તેમજ અખંડ ઉત્સવ થતો હોય છે. તે મંદિરોમાં ભેરી તુરાઈ શણાઈ શણશિંગાર નોબત અને દુધુંબી અખંડ વાગતા રહેતા. વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા રહેતા અને એનાથી અયોધ્યાપુરીનું આકાશ ગાજતું જ રહેતું હતું. હરિપ્રસાદજી અને પ્રેમવતી દેવી પોતાના બાલ ઘનશ્યામને લઈને આવી અયોધ્યા નગરીમાં પ્રવેશ કર્યા. બોલો ઘનશ્યામ મહારાજની જય. રસ્તામાં ચાલ્યા જતા પોતાના પુત્રોને શહેરની શોભા બતાવતા. ઘનશ્યામ જો આ, ઘનશ્યામ જો આ. હારમાં મણિ ચમકે તેમ નગરમાં ચમકતા દીવાઓની અદ્ભુત શોભા હતી અને તેના પ્રકાશમાં નાની ગલીઓમાં અને મોટા માર્ગો ઉપર અપાર મનુષ્ય જતા આવતા હતા. આટલું બધું સરસ અયોધ્યાનું વાતાવરણ હતું.
નિરખે રામ હિ ઘાટ પુરશો ભા દેખે હું સબ. નિરખી રામ હિ ઘાટ પુરશો ભા દેખે હું સબ.
રામઘાટ દેખ્યો, સમગ્ર શહેરની શોભા જોઈ, પછી બરહટ્ટા નામે શાખાનગર એટલે પરા વિસ્તાર, પરા વિસ્તારમાં આવીને જોયું. એ બરહટ્ટા પરા વિસ્તારમાં અગ્નિહોત્રી હવિષ્યાન અને ઘીનો હોમ કરતા હતા, અર્થાત ત્યાં બધા યજ્ઞ બહુ થતા હતા. તેનો સુગંધ ચોતરફ પ્રસરેલો હતો. ત્યાં આવીને ધર્મ અને ભક્તિએ પોતાના જ ઘરમાં નિવાસ કર્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામાં સાગરના પ્રથમ પુરમાં અયોધ્યાપુરીનું શોભાવર્ણન ધર્મ ભક્તિ તથા શ્રીહરિનું ત્યાં વસવું એ નામે 45મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.